ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે ઝેડી સ્મિથની નવલકથા ધ ફ્રોડ એના વિશે વાત કરીશું.
હા, ઝેડી સ્મિથ સમકાલીન સાહિત્યનો એક જાણીતો અવાજ.
બરાબર. એમનું જે મિશ્ર વારસો છે એ એમના લેખનમાં હંમેશા જોવા મળે છે, અને આ એમની પહેલી ઐતિહાસિક નવલકથા છે.
અને વિષય પણ જુઓ, એકદમ હટકે. વિક્ટોરિયન લંડન, સંસ્થાનવાદી જમૈકા,
અને કેન્દ્રમાં છે પેલો કુખ્યાત ટિચબોન કેસ, જેણે ખરેખર આખા ઇંગ્લેન્ડને એમ કહી શકાય કે હલાવી દીધું હતું.
હા, એટલે કલ્પના કરો, 1870નું લંડન. એક માણસ ઓસ્ટ્રેલિયાથી આવે છે, દેખાવે એમ કે થોડો ગામડિયો, કસાઈ જેવો, અને એ દાવો કરે છે કે પોતે સર રોજર ટિચબોન છે, વર્ષો પહેલા દરિયામાં ખોવાયેલો એક શ્રીમંત વારસદાર.
બાપરે, આ તો ફિલ્મી લાગે.
એકદમ. અને આ દાવાએ તો જાણે આગ લગાવી દીધી. લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા. અમુક માને કે હા, આ ખોવાયેલો રાજકુમાર પાછો આવ્યો,
અને બીજા
કહે કે આ તો પાક્કો ઠગ છે. મતલબ એ સમયનો સોશિયલ મીડિયા વાયરલ ટ્રેન્ડ સમજી લો.
બરાબર. અને આ બધા ધાંધલ ધમાલની વચ્ચે છે આપણી મુખ્ય પાત્ર શ્રીમતી એલિઝા ટુચેટ.
એલિઝા સ્કોટિશ વિધવા,
જે તેના મૃત પતિના પિતરાઈ વિલિયમ એન્સવર્થના ઘરમાં રહે છે. એન્સવર્થ પોતે એક જમાનાના ઠીક ઠીક પ્રખ્યાત નવલકથાકાર, પણ હવે એમની લોકપ્રિયતા ઓછી થઈ રહી છે.
એટલે એલિઝાની સ્થિતિ થોડી અજીબ છે. ઘરમાં રહે છે, પણ માલિક નથી, નોકર પણ નથી.
હા, પણ બુદ્ધિશાળી છે, વાંચનનો શોખ છે, પણ એ સમાજમાં એની ભૂમિકા એટલે બહુ મર્યાદિત છે.
ખરેખર. અને કદાચ એટલે જ એ આ ટિચબોન કેસને બહુ એમ કે શંકા અને થોડા કટાક્ષથી જુએ છે.
શરૂઆતમાં તો એને એમ જ લાગે છે કે આ બધું નાટક છે.
હા, એને લાગે છે કે લોકો કેટલા ભોળા છે, આવી વાર્તામાં કેમ માની લેતા હશે. એટલે એ આ કેસને જાણે લોકોની માનસિકતા સમજવા માટેનું એક સાધન ગણે છે.
અને પછી એ કોર્ટમાં પણ જાય છે, ખરું ને?
હા, જિજ્ઞાસાથી. અને ત્યાંનું વાતાવરણ તો જુઓ, વકીલોની દલીલો, સાક્ષીઓના નાટક, ભીડનો શોર બોકોર, જાણે કોઈ મોટો તમાશો ચાલી રહ્યો હોય.
પણ પછી એ માત્ર તમાશો નથી રહેતો, બરાબર? એ જેમ જેમ ઊંડા ઉતરે છે, તેમ તેમ આ કેસના જે પ્રશ્નો છે, સત્ય શું છે, ઓળખ એટલે શું, કોના પર વિશ્વાસ કરવો, આ બધા પ્રશ્નો એને પોતાના વિશે, સમાજ વિશે વિચારવા મજબૂર કરે છે.
બરાબર.
તે માત્ર એક નિષ્ક્રિય જોનાર નથી રહેતી, એ સક્રિય રીતે વિચારવા લાગે છે.
અને અહીંથી જ વાર્તા એક અલગ વળાંક લે છે, જે માત્ર કાનૂની કેસ નથી રહેતો.
અને પછી એન્ટ્રી થાય છે એન્ડ્રુ બોગલની. આ બહુ મહત્વનો વળાંક છે.
હા, એન્ડ્રુ બોગલ. કોર્ટના એ નાટકીય માહોલમાં એક અશ્વેત વ્યક્તિ જુબાની આપવા ઊભો થાય છે અને એકદમ શાંતિથી, સ્થિરતાથી કહે છે, હા, આ દાવેદાર જ સાચો સર રોજર છે.
અને આ બોગલ સામાન્ય સાક્ષી નથી.
ના, બિલકુલ નહીં. તે જમૈકામાં ટિચબોન પરિવારની જે હોપ પ્લાન્ટેશન હતી ત્યાં ગુલામ રહી ચૂક્યો છે. એની રજૂઆત જુઓ, કેટલી શાંત, કેટલી અડગ, બીજા બધા સાક્ષીઓની નાટકીયતાથી એકદમ અલગ.
તમે જે એની પ્રમાણિકતાની વાત કરી, એ ખરેખર કોર્ટના એ ધંભી વાતાવરણમાં અલગ તરી આવે છે.
ચોક્કસ. અને ફરિયાદી પક્ષ તો એની જાતિ અને એના ભૂતકાળના આધારે એને ખોટો પાડવાની પૂરી કોશિશ કરે છે, જે એ સમયની જાતિવાદી માનસિકતા બતાવે છે.
હા, પણ એલિઝા પર એની ઊંડી અસર થાય છે. એને પહેલીવાર લાગે છે કે આ બધા જૂઠાણા વચ્ચે ક્યાંક સત્યનો એક નાનો અંશ છે.
અચ્છા.
અને અહીંથી એલિઝાનો રસ બદલાય છે. હવે એને કેસના પરિણામમાં એટલો રસ નથી જેટલો બોગલની પોતાની વાર્તામાં છે.
એના મનમાં પ્રશ્ન ઉઠે છે કે આટલો પ્રામાણિક દેખાતો માણસ કેમ એક ફ્રોડને ટેકો આપે.
બરાબર. એની પાછળ શું રહસ્ય છે?
આખરે કોર્ટનો ચુકાદો તો આવે છે. દાવેદાર જૂઠો સાબિત થાય છે. એનું સાચું નામ આર્થર ઓર્ટન, એક કસાઈ.
અને એને સજા પણ થાય છે.
હા, મોટાભાગના લોકો માટે અહીં વાત પૂરી, પણ એલિઝા માટે ના.
એના માટે તો હવે નવી શરૂઆત થાય છે.
એકદમ. હવે એને ઓર્ટનમાં રસ નથી, પણ એન્ડ્રુ બોગલમાં છે. એની કહાણી શું છે? એટલે લંડનના એક ગરીબ વિસ્તારમાં બોગલને શોધી કાઢે છે.
અને શું કરે છે?
એની આત્મકથા લખવાનું નક્કી કરે છે.
અને અહીંથી નવલકથા જાણે ગિયર બદલે છે.
હા, ઝેડી સ્મિથ અહીં કમાલ કરે છે. આપણે વિક્ટોરિયન લંડનના કટાક્ષ અને કોર્ટરૂમ ડ્રામામાંથી સીધા જ 19મી સદીના જમૈકાના ક્રૂર વાસ્તવમાં પહોંચી જઈએ છીએ.
બોગલના મુખેથી ગુલામીની ભયાનકતા. અને અહીં જ નવલકથા આપણને સવાલ પૂછે છે, નહીં, કે સમાજનું સૌથી મોટું ફ્રોડ શું છે, કોઈ એક વ્યક્તિનું જુઠ્ઠાણું,
કે પછી આખું સામ્રાજ્ય જે ભવ્ય વાર્તાઓ કહે છે પણ જેનો પાયો આવા અત્યાચારો પર છે.
બોગલની વાત સાંભળવી સહેલી નથી. એ આપણને હોપ પ્લાન્ટેશન લઈ જાય છે, શેરડીના ખેતરો, અમાનવીય મજૂરી,
રોજિંદી ક્રૂરતા, અપમાન,
અને છતાં ટકી રહેવાની મથામણ. એ 1831ના બેપ્ટિસ્ટ વોર, એક મોટા ગુલામ બળવાનો સાક્ષી છે જેનું અંગ્રેજોએ કેવી નિર્દયતાથી દમન કર્યું હતું.
આ વર્ણનો સામે પેલો લંડનનો ટીચબોર્ન કેસ કેટલો નાનો લાગે નહીં?
એકદમ વામણો. જાણે પડદા પાછળનું અસલી સત્ય હવે ઉજાગર થઈ રહ્યું હોય.
અને આ સત્યની સામે પેલો વિલિયમ એન્સવર્થ, એનું પાત્ર વધુને વધુ પોખળ લાગવા માંડે છે. હા, તે ઐતિહાસિક નવલકથાઓ લખે છે, પણ એ બધી રોમેન્ટિક, ઉપરછલ્લી, સત્યથી દૂર.
અને પાછો એલિઝાના બુદ્ધિ અને શ્રમ પર નભે છે, પણ કદર નથી.
બિલકુલ.
અહીં નવલકથા સાહિત્યના હેતુ પર પણ સવાલ ઉઠાવે છે. શું સાહિત્ય ખાલી મનોરંજન છે, જેમ એન્સવર્થ માને છે?
કે પછી એ એલિઝાની જેમ ભૂલાઈ ગયેલા અવાજોને વાચા આપવાનો, સત્યને સાચવવાનો એક નૈતિક કાર્ય છે.
આ મેટાફિક્શનનો સરસ ઉપયોગ છે. નવલકથા પોતે જ કહે છે કે વાર્તા કેવી રીતે કહેવાય, ઇતિહાસ કેવી રીતે લખાય.
આ દરમિયાન આપણે બોગલના પાત્રને વધુ ઊંડાણથી સમજીએ છીએ. એ શા માટે ઓટનને ટેકો આપે છે? એ કોઈ લાલચ નથી.
ના, મૂર્ખામી પણ નથી.
એ એના પોતાના નૈતિક સિદ્ધાંતો છે. વર્ષો પહેલા આપેલું કોઈ વચન, અન્યાયી દુનિયામાં પોતાની રીતે ન્યાય કરવાની એક જટિલ કોશિશ.
એની અખંડિતતા, એની ગરિમા, અત્યાચાર સહન કર્યા પછી પણ ટકી રહેલી માનવતા.
એ જ આ નવલકથાનું હૃદય છે. મતલબ એ પોતે જ એક જીવંત ઇતિહાસ છે જે પુસ્તકોમાં નથી લખાતો.
તો મુખ્ય પાત્રો પર નજર કરીએ. એલિઝા ટુચેટ એ આપણી આંખ અને કાન છે. શરૂઆતમાં સંશયવાદી, પણ પછી એ સક્રિય શ્રોતા અને લેખક બને છે. બોગલની વાર્તા એને જાણે જીવનનો નવો હેતુ આપે છે.
કથનાત્મક ન્યાય અપાવવાનો.
હા, પોતાની મર્યાદિત દુનિયામાં રહીને પણ એ મોટું કામ કરે છે.
જ્યારે વિલિયમ એન્સવર્થ, એ તો જાણે સાહિત્યિક અને કદાચ વ્યક્તિગત ફ્રોડનું પ્રતીક છે. લોકપ્રિય પણ પોખળ.
ભૂતકાળમાં જીવે છે, બદલાતા સમય સાથે ચાલી નથી શકતો.
અને પેલો દાવેદાર આર્થર ઓર્ટન, એ તો જાણે એક ખાલી કેનવાસ,
જેના પર લોકો પોતાની આશાઓ, ફરિયાદો, પૂર્વાગ્રહો બધું જ ચિત્રે છે.
હા, એ બતાવે છે કે લોકો વાર્તાઓમાં, ખાસ કરીને ચમત્કાર અને બળવાનની વાર્તાઓમાં, કેવો ઊંડો વિશ્વાસ મૂકી શકે છે.
આ પાત્રો અને કથાનક દ્વારા જે મુખ્ય વિષયો ઉભરી આવે છે, એમાં મને લાગે છે કે સૌથી મહત્વનો મુદ્દો એ છે કે કોની વાર્તા કહેવાય છે.
બરાબર.
આખો ઇંગ્લેન્ડ એક ગોરા માણસની ઓળખ પાછળ ગાંડું છે, પણ એ કાળા માણસના જીવનભરના સંઘર્ષ, ગુલામીના ઇતિહાસને કોણ પૂછે છે?
એને તો જાણે હાસ્યમાં ધકેલી દેવાયો છે.
ઝેડી સ્મિથ આ જ અસંતુલન પર સવાલ ઉઠાવે છે. ઇતિહાસ કોણ લખે છે? કોના માટે લખે છે?
અને આ સીધું જ જોડાયેલું છે ગુલામી અને સંસ્થાનવાદના વારસા સાથે. નવલકથા સ્પષ્ટ કહે છે કે વિક્ટોરિયન ઇંગ્લેન્ડની જે જાહોજલાલી હતી, એનો આધાર જમૈકા જેવા સંસ્થાનોનું શોષણ હતું.
હા, બોગલની વાર્તા એ ખાલી ભૂતકાળ નથી, એ એક જીવંત વારસો છે જે બ્રિટિશ સમાજના પાયામાં છે, ભલે એ લોકો સ્વીકારે નહીં.
એટલે ધ ફ્રોડ ખાલી ઓટનનું જુઠ્ઠાણું નથી.
ના, પણ સામ્રાજ્ય પોતે જ એક મોટો ફ્રોડ છે, જેણે પોતાની ક્રૂરતાને ભવ્યતાના વાઘા પહેરાવ્યા છે.
અને એલિઝાના પાત્ર દ્વારા સ્ત્રીઓની બૌદ્ધિક સ્વતંત્રતાનો મુદ્દો પણ સરસ રીતે આવે છે.
એ સમયમાં એલિઝા જેવી બુદ્ધિશાળી સ્ત્રીઓ માટે પોતાની પ્રતિભા બતાવવાનો કોઈ મંચ નહોતો. એટલે બોગલની આત્મકથા લખવી એ એના માટે ખાલી એક પ્રોજેક્ટ નથી, એ પોતાની ઓળખ સ્થાપિત કરવાનો, પોતાનો અવાજ શોધવાનો એક રસ્તો છે.
એક ઇતિહાસકાર બનવાનો, એવા ઇતિહાસની જેની કોઈ નોંધ લેવા તૈયાર નહોતું.
આખી નવલકથાની શૈલી પણ તમે કહ્યું એમ રસપ્રદ છે. ટૂંકા પ્રકરણો.
હા, શીર્ષકવાળા પ્રકરણો, જાણે આપણે ઇતિહાસના ટુકડા જોડી રહ્યા હોઈએ. શરૂઆતમાં વ્યંગ અને કટાક્ષ છે,
ખાસ કરીને લંડનના ઉચ્ચવર્ણનું ચિત્રણ.
પણ જ્યારે વાર્તા બોગલ તરફ વળે છે, ત્યારે સ્વર ગંભીર અને કરુણ બને છે. આ બદલાવ વાચકને પણ એલિઝાની સફરમાં સાથે લઈ જાય છે.
તો અંતે ધ ફ્રોડ આપણને શું શીખવે છે? મને લાગે છે કે એ યાદ અપાવે છે કે ઘણીવાર જે વાર્તાઓ સૌથી વધુ ગાજે છે,
જે સૌથી વધુ લોકપ્રિય હોય છે,
એ જરૂરી નથી કે સૌથી મહત્વની હોય. ઘણીવાર અસલી ઊંડા સત્યો તો શાંત અવાજોમાં, હાસ્યમાં ધકેલાઈ ગયેલી જિંદગીઓમાં છુપાયેલા હોય છે.
અને એ સત્યોને સાંભળવા, એ ભૂલાઈ ગયેલા ઇતિહાસને માન આપવું, એ ખાલી બૌદ્ધિક કસરત નથી પણ એક નૈતિક જવાબદારી છે, ખરું ને?
ચોક્કસ.
ગીડલ જેવા અસંખ્ય લોકોની વાર્તાઓ વગર આપણો ઇતિહાસ અધૂરો છે, કદાચ ફ્રોડ જ છે.
ખરેખર આ નવલકથા આપણને વિચારતા કરી મૂટે છે કે આજે પણ આપણે કઈ વાર્તાઓ પર ધ્યાન આપીએ છીએ અને કઈ વાર્તાઓને અવગણીએ છીએ, કોના અવાજને મહત્વ મળે છે, કોનો અવાજ દબાવી દેવાય છે. સમાપન પંક્તિ. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.